भजन करे ते दिवाली, देव दिवाली देह बाधी, समझते ने लीवाली। कहो सीता ने केम वाली ने, कहो रावण केम रोड़ो, गोवाड़ा ने केम राख्या ने केम गोवर्धन तोड़ो। મહાપુરુષોની વાણી શ્રીમુખની, જગત અને જીવનું પરમ કલ્યાણ થાય એવા લક્ષ્યથી આપેલી છે, ઉપદેશના રૂપમાં, બોધના રૂપમાં, આપણા ધર્મશાસ્ત્રો ગ્રંથો એમાં અનેક દિવ્ય ઇતિહાસો છે, દિવ્ય જીવન છે, અને તે સમયના સમાજનું દર્શન પણ એમાં આપેલું છે. દરેક સમાજમાં દરેક સમયે સદ અસદ વૃત્તિઓ જીવનમાં રમ્યા જ કરતી હોય છે, રમ્યા જ કરતી. ધર્મગ્રંથોમાં જીવનની એ સદ અસદ વૃત્તિઓને તે તે સમયના સમાજ જીવન, લોક જીવનની સાથે વણતા આસુરી વૃત્તિ વા રાક્ષસો, રાવણ અને વાલી જેવા જેમ શરીરના આ સાગરને મંથન કરવામાં આવે, દેવ અને દૈત્યોનું સમુદ્ર મંથન, એમાંથી અમૃત પણ મળે અને વિષ પણ મળે, વૈભવ પણ મળે છે, એમ જીવન એ પણ એક સમુદ્ર મંથન છે. સદ અસદ વૃત્તિઓથી જીવન વલોવાઈ રહ્યું છે અને વલોવાતા જીવનમાં અમૃત પણ મળે છે, વિષ પણ મળે છે, વૈભવ પણ પ્રાપ્ત થાય. આ જીવનનું મંથન, આપણા જીવનનું વલોણું, આપણા આયુષ્ય દરમિયાન અનેક જીવન જીવવાના સ્વાદ ચખાડતું હોય છે. ક્યારેક મધુર સ્વાદ પણ આ જીવન ચખાડે છે, ક્યારેક તીખો તમતમતો સ્વાદ પણ ચાખવા મળે છે, ક્યારેક કડવા સ્વાદ પણ જીવનને અનુભવાતા હોય છે. અહીંયા જય મહારાજે શાસ્ત્ર ગ્રંથોને એક દ્રષ્ટાંત તરીકે આપીને રાવણનો અહંકાર, વાલીની વાસનાઓ અને સીતા જેવી પ્રકૃતિની વ્યાપકતાનું દર્શન કરાયું કે ક્યાં શું રહી શકે. પ્રકૃતિ એ તો પરમાત્માની છે અને પ્રકૃતિ પણ વ્યાપક છે, બ્રહ્મ જેમ વ્યાપક છે એમ પ્રકૃતિ પણ વ્યાપક છે, કારણ એ પરમાત્માની આહલાદિકા પરમ શક્તિ છે. તો જે શક્તિ છે એ તો કોઈ સજ્જનોના હાથમાં જ રહેવી જોઈએ, દુર્જનોના હાથમાં શક્તિ ને સત્તા રહેશે તો એનો દુરુપયોગ થશે. અસદ વૃત્તિઓ, રાક્ષસી વૃત્તિઓ જ્યારે જીવનમાં હોય અને આપણું જીવન, આપણું શરીર આપણા મનમાંથી જાગતી જન્મતી આસુરી વૃત્તિઓને આપણું જીવન સોંપી દઈએ તો શું થાય? ક્રોધ, આવેશ, વાસનાઓ, વ્યસનો છે, આસુરી વૃત્તિ આપણી પોતાની છે, પણ ઉદ્ભવેલી એ અવસ્થાને જ્યારે આપણે સ્વતંત્ર દોર સોંપીએ છીએ ત્યારે એનું પતન થાય, નુકસાન. એટલે પ્રકૃતિ, જીવન, આ શરીર ત્યારે આસુરી વૃત્તિઓ ને ન સોંપી દેવાય, રાક્ષસી વૃત્તિઓને જીવન ન અર્પણ થાય. એટલે પ્રકૃતિ તો પરમાત્માની છે, પરમાત્માની પાસે, અને એનો ઉપયોગ જે સાત્વિક હોય, દેવતાઓ હોય, એને સોંપાય, કે જેની પાસે સમજણ છે, જેની પાસે આવેશ નથી, જેની પાસે સંયમ છે. જીવન શરીર એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ જ્યારે કોઈક એને હરીને પકડીને લઈ જાય, આસુરી વૃત્તિ, ત્યારે એમાં વિકૃતિ આવે. ક્યારેક તુલસીદાસજી પણ કહે છે કે કોઈક અકસ્માત રીતે પ્રકૃતિ જ્યારે દુર્જનના હાથમાં પડી જાય છે, ત્યારે એની અંદર દુર્ગુણ ન હોવા છતાંય પેલા આસુરી વૃત્તિ એનામાં સોબતને લીધે, એના સંઘને લીધે એનો ઉપયોગ થઈ શકે. ફાની માની જીમી નિજ ગુણ પરિહરહી, બીજી બસ સુજન કુસંગત પરહી. કોઈક એવી પરિસ્થિતિ વશ સજ્જન માણસ જ્યારે દુર્જનના હાથમાં પડી જાય, એનામાં ફસાઈ જાય, ત્યારે એ દુખી થાય છે અને બીજાને ઉપયોગમાં નથી આવે. એમ પ્રકૃતિ પણ ભગવાન રામની સીતા, એ પ્રકૃતિ સાત્વિક છે, શાંત છે, પણ જ્યારે રાવણ એને જબરજસ્તીથી પોતાની પાસે લઈ જાય, બલાત્કારથી, એક દુર્વૃત્તિને પોષવા માટે જ્યારે પ્રકૃતિને પોતાની પાસે લઈ જાય, ત્યારે ભગવાન એ પ્રમાણે થવા દેતા નથી, રહેવા દેતા પણ નથી. જ્યારે વાસનાઓની પ્રકૃતિની ઉપર કુદ્રષ્ટિ થાય, વાસનાઓ દ્વારા પ્રકૃતિ ઉપર જ્યારે કુદ્રષ્ટિ થાય, બલાત્કાર થાય, જબરદસ્તી થાય, ત્યારે એ પ્રકૃતિને એનો સંહાર કરવામાં આવે છે. આપણા જ જીવનમાં પડેલી એ કુવૃત્તિઓનો, એ અસંયમનો સંહાર કરીને, એને દૂર કરીને સદવૃત્તિઓને સ્થાપવાની. ભગવાને રાવણનો નાશ કરીને, રાવણ જેવી અહંકારી વૃત્તિઓનો નાશ કરીને પ્રકૃતિને એમાંથી છોડાવી લીધી. કોઈ પણ સત્તા, કોઈ પણ સંપત્તિ કે કોઈ પણ શૃંગાર અને શક્તિ એ તો દેવોની પાસે હોવી જોઈએ, રાક્ષસી વૃત્તિ પાસે નહીં. અને એટલે તો ભગવાને ગીતાની અંદર 16મા અધ્યાયમાં આને દૈવી સંપત્તિ કહેવાય અને આને આસુરી સંપત્તિ કહેવાય, એમ બે વિભાગ જુદા પાડ્યા. રાક્ષસી વૃત્તિઓ માણસનું પતન કરે, સમાજનું પણ પતન થાય, અને સર્વત્ર દ્વેષ, હિંસા અને ક્રૂરતા પ્રસરાતી હોય છે. આપણા જીવનમાં પણ શાશ્વત કાયમી એવી ક્રૂરતા, અહંકાર કે વાસનાઓનો પ્રવેશ ન થઈ જાય, એટલા માટે આપણા ધર્મગ્રંથો દ્વારા, કથાઓ દ્વારા, ઇતિહાસ દ્વારા, પ્રસંગો દ્વારા એને એવી સરસ રીતે વર્ણ્યા છે કે ભગવાન સ્વયં જો સમાજમાંથી અને એ સમયની અંદરથી અહંકાર છે, દુરાચાર છે, વાસનાઓને ઉખેડી નાખતા હોય આસુરી વૃત્તિઓને, તો ભગવાન પોતાની મર્યાદામાં, પોતાની શક્તિ પ્રમાણે એનો સંહાર કરી અને સદવૃત્તિઓની સ્થાપના કરે છે. તો આપણે પણ આપણી પોતાની ક્ષમતા પ્રમાણે, વધારે દૂર નહીં તો આપણી જાતમાં દુરાચારનો સંહાર કરી, સદવૃત્તિઓની સ્થાપના કરી, પોતાના પરિવારમાં, પોતાના સ્વજનોમાં જ્યાં સુધી પોતાની ક્ષમતા હોય ત્યાં સુધી સદાચારની સ્થાપના કરી સદ અસદ વૃત્તિઓને છૂટી પાડી. ગોવાળાને કેમ એ રાખ્યા અને કેમ ગોવર્ધન તોળ્યો? આ શરીરને, આ જીવનને નભાવવાનું છે, જીવનને સાચવવાનું છે, એનો ઉત્કર્ષ થાય. ભાગવતમાં કથા છે, ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનને તોળ્યો છે, અને તોળ્યો એટલે ઉઠાવ્યો, ઊંચક્યો છે. એના માટે કોઈ પરિશ્રમ કે પુરુષાર્થ નથી કર્યો એમણે પોતે, પણ કહે છે કે ટચલી આંગળીએ ભગવાને ગોવર્ધનને તોળ્યો. અને ત્યાર પછી ભગવાને આદેશ કર્યો, બધા જ લાકડીનો ટેકો આપજો. હા, એટલો સરસ ભાવ છે. જેની પાસે સામર્થ્ય છે, જેની પાસે પોતાની ક્ષમતા છે, એવી વિભૂતિ સમગ્ર સમાજને રમતવાતમાં કેમ ટચલી આંગળીએ સહેજની અંદર ઉઠાવી લીધો. ગોવર્ધનની અંદર નિવાસ કરતા સૌ વ્રજવાસીઓને ભગવાને એવું સુખ આપ્યું, એવો આનંદ આપ્યો, એવો વૈભવ અને વિકાસ આપ્યો, એવી સંપન્નતા આપી કે એમની જીવનમાં એમણે ક્યારેય નથી જોઈ. ભગવાનનું નેતૃત્વ હતું, ભગવાન શ્રી કૃષ્ણની એ નાની અવસ્થાનું માર્ગદર્શન હતું. અને ચાલો ગોવર્ધનની આપણે પરિક્રમા કરીએ, ચાલો ગોવર્ધનની આપણે રક્ષા કરીએ, ચાલો આપણા ગોવર્ધનને આપણે ઉઠાવી લઈએ. આમ ગોવર્ધન ગાયોનું સંવર્ધન કરીને, ગાયોનું ધન હતું તે વખતે, એ જ સંપત્તિ હતી, એટલે ગાયોની વૃદ્ધિ થાય તો એમાંથી દૂધ, ઘી, માખણ, છાશ મળે, એમાંથી બળદ મળે, કૃષિ માટે ખાતર મળે, યજ્ઞયાગાદી માટે ઘી દૂધ મળે, અને જીવન જીવવા માટે પણ એની એટલી જ જરૂર. એ ગોવર્ધન સમાજનું ઉત્થાન ભગવાને કર્યું. એમ આપણા સામર્થ્ય પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે, અન્યને નહીં પણ સ્વને, પોતાને એનું ઉત્થાન થાય, એ ભગવદાભિમુખ બને, એની વૃત્તિઓ શાંત થાય, પણ એનો આત્મવિકાસ થાય, એનું આત્મબળ, એનો સંયમ, એનો સદાચાર, એનામાં પડેલા જે દૈવી ગુણો છે, સાત્વિક છે, એનો અભ્યુદય થાય. અને એ ગોવર્ધન છે જેની પાસે ક્ષમતા અને સામર્થ્ય છે ને, એ પોતાના ઘરને સંપન્નતા વડે આમ જોત જોતાની અંદર દુઃખમાંથી બહાર કાઢી અને ઉપર ઉપર ઉઠાવી લે. એમ ભગવાન કૃષ્ણએ પણ સમાજને જોત જોતામાં સુખી ને સંપન્ન બનાવી અધર ઉઠાવી લીધો ગોવર્ધનને.